તારીખ 13/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 26 અને 27 સળંગ પ્રવચન નંબર 60
કારણ છે અથવા નિમિત્ત છે અનુભવમાં સર્વ જ્ઞાન ના પ્રતિ ભાવને વેદતા અને સર્વ જ્ઞાન ના પ્રતિ ભાવમાં આનંદ પણ વેધો પ્રતિ મૂળ માને છે પ્રતિથી જ્ઞાન શુદ્ધ થયું અને સર્વ જ્ઞાનની પ્રતીતિ આવતા આનંદ પણ વધ્યો. હું સર્વજ્ઞ સ્વરૂપે છું એવી નિર્વિકલ્પ અભેદ પ્રતીતિ આવતા આનંદ ઉત્પન્ન થાય છે. પોતાની સર્વજ્ઞતાને પ્રતીતમાં આનંદ ઉત્પન્ન થાય એ નિર્વિવાદ વિષય છે. એને પોતાની સર્વજ્ઞ શક્તિ પ્રતીતમાં આવે અને વેદનમાં આવે એને આનંદ કેમ ન થાય? જગતમાં બહારની સંપત્તિ કુટુંબ પરિવારનો મેળાપ થતા આનંદ થાય છે. 25 વર્ષે પરદેશ ગયેલો દીકરો મળે તો આનંદ થાય છે. અનંતકાળથી નિજ પરમાત્માનો ભેટો થયો નથી એવા સર્વજ્ઞનો નિજ પ્રભુનો મેળાપ થતા પ્રતીતિ થતા વેદપણે પોતે છે એમ જાણતા વેદતા જાણતા અને વેદતા આનંદ થાય જ થાય. આનંદ કેમ થાય એ પ્રશ્ન રહેતો સ્વરૂપ પણ આનંદથી પરમાનંદથી ભરપૂર છે પરિપૂર્ણ છે અને સર્વજ્ઞ સ્વરૂપે છે તો એ જ્ઞાનથી એની ઐશ્વર્યતા બતાવી છે. પણ એવા સર્વગુણોનું ઐશ્વર્ય છે બધા જ ગુણો અનંત અનંત સામર્થ્ય ભરપૂર છે એવું પોતાનું સ્વરૂપ નિહાળતા સાથે સાથે આનંદના ફુવારા છૂટે છે. થાય જ થાય નહીં થવાનો પ્રશ્ન રહેતો એ સર્વજ્ઞાનના પ્રતીતિ ભાવમાં આનંદ લીધો. જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું, નિર્મળ તો હતું, નિર્મળ અધિક નિર્મળ થતું ગયું. એ જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો પ્રતીતિ ભાવ કારણ છે. આગળ પણ એ કે પ્રતીતિ ભાવને વેદતા એવું શુદ્ધ થયું. અહીંયા પણ કહે છે કે જ્ઞાનની એવી શુદ્ધતાને વિશેષ શુદ્ધતાને જ્ઞાનના બળની પ્રતીતિ એ કારણ છે. જ્ઞાનનું બળ સામર્થ્ય સર્વજ્ઞ શક્તિની જે પ્રતીતિ આવી જ્ઞાનના બળની પ્રતીતિ આવી જ્ઞાનના સામર્થ્યની પ્રતીતિ આવી એ પ્રતીતિ ભાવ જ્ઞાનની વિશુદ્ધતાને કરે છે. અથવા અહીંયા ગ્રંથ બહુ વિસ્તારથી નથી, નાનો ગ્રંથ છે એટલે ટૂંકામાં લઈએ તો સર્વગુણની વિશુદ્ધતાને, સર્વગુણના નિર્મળ પરિણામને, તે ગુણ સંબંધીનો પ્રતીતિ ભાવ કારણ છે, એનું પ્રતીતિ સ્વરૂપ પ્રતીતિ છે, તેનું કારણ છે, મૂળમાં સ્વરૂપ પ્રતીતિ છે, અનંત ગુણથી પ્રસિદ્ધ થયેલી છે, પ્રતીતિમાં અનંત સામર્થ્ય, પ્રતીતિનું અનંત સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે. એક ગુણ તો એ એવો છે કે જે પરિપૂર્ણ સામર્થ્યથી પરણમી રહ્યો છે, પોતાના પૂર્ણ સામર્થ્યથી પરણમી રહ્યો છે. મૂળ ગુણ તો પૂર્ણ સામર્થ્યથી પરણમી રહ્યો છે, તેથી એ પૂર્ણ સામર્થ્ય પ્રગટ થયું તે ગુણ તે કારણ છે. અન્ય ગુણોની શુદ્ધિમાં, વિશુદ્ધિમાં, નિર્મળતામાં એનું નિમિત્ત પડે છે. પ્રતિ પોતાના અનંત સામર્થ્ય પ્રગટ થયેલો છે. પ્રતિ ભાવ એટલે ના પ્રગટ પ્રતિ, પ્રગટ શુદ્ધ થયેલો સમૂહ શ્રદ્ધા ગુણ પરિણમન એટલે ભાવ, એટલે અહીંયા પરિણમન. અહીં જ્ઞાન પરોક્ષ છે, હજી અહીંયા જ્ઞાન મટી સ્વરૂપની દશામાં પરોક્ષ છે. તે પરોક્ષ જ્ઞાનને પરપરિણતિના આવરણનું બળ હોવા છતાં, હજી આવરણ ઘણું હોવા છતાં, અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે, ઉઘાડ છે, એવું પરપરિણતિના આવરણનું બળ હોવા છતાં, એટલે અહીંયા પ્રતીતિ ઉત્પન્ન થઈ, મતિસ્વરૂપ સમ્યક થયું, જ્ઞાનની વિશુદ્ધિ થઈ, તો પણ હજી પરપરિણતિ એટલે રાગ, ચારિત્રમોહનો રાગ, ચારિત્રમોહનો વિભાવ, એ બધી પરપરિણતિ છે. એ પરપરિણતિના આવરણનું બળ હોવા છતાં, પરપરિણતિ છે એટલું આવરણ છે, એ નુકસાન કરે છે, આત્માના ગુણોની હાનિ કરનાર છે, એવી પરપરિણતિનું આવરણનું બળ હોવા છતાં, એટલે રાગ હજી ચોથા ગુણ સ્થાને તો સારા પ્રમાણમાં રાગ છે, ઠીક ઠીક પ્રમાણમાં રાગ છે, અવિરત સમની દ્રષ્ટિ છે, એટલે કોઈ પણ પ્રકારની સ્થિરતાને વશ રાગની હાનિ થાય એવો રાગ નથી. એથી જે પંચમ ગુણ સ્થાને શરૂઆત થાય છે એવી શરૂઆત હજી થઈ નથી. પરપરિણતિનો બળ ઘણું છે, એથી આવરણ પણ છે, છતાં પણ એવી સ્થિતિમાં પણ પરોક્ષ એટલે મતિ સુખ તો પરોક્ષ છે. આદ્ય પરોક્ષમ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, પરોક્ષ છે તે પરોક્ષ કઈ મતિ સુખ તો પરોક્ષ અનુભવ પ્રત્યક્ષ છે, બાકી જ્ઞાન તો પરોક્ષ જ છે. અનુભવમાં કોઈ ઇન્દ્રિયનો માધ્યમ નથી, તેથી પ્રત્યક્ષ કહ્યું, અનુભવથી પ્રત્યક્ષ કહ્યું, પણ છે તો એ પરોક્ષ જ્ઞાન, મતિસ્વરૂપ જ્ઞાન તો પરોક્ષ છે, એની પરોક્ષતાની જાતિ છે. હા, મનનો અવલંબન એ છે, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે, મતિસ્વરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા થઈ રહી છે. એક સ્વાનુભવની પરિણતિમાં ઇન્દ્રિય મનનું નિમિત્ત નથી, બસ ઉપયોગમાં, સ્વાનુભવના ઉપયોગમાં ઇન્દ્રિય મનનું નિમિત્ત નથી, પરિણતિમાં નથી. બાકી જેટલું પ્રવૃત્તિ છે એ બધી પરોક્ષ જ્ઞાનની જ પ્રવૃત્તિ છે. એ તો લેવું છે અહીંયા કે જ્ઞાન પરોક્ષ છે, રાગ દ્વેષ ચારિત્ર મોહનો જે ભાગ ઘણો છે, અવિરતપણ હોવાથી ચારિત્ર મોહ પણ ઘણો છે, તેનો રાગ મોહ દ્વેષ ઘણો છે, એનું બળ છે, ઘણો છે એટલે એનું બળ છે. છતાં પણ એમ કહે છે કે જ્ઞાનમાં એક બીજી પણ વાત છે, પરોક્ષતા હોવા છતાં પણ જ્ઞાનમાં એક બીજી વાત છે, એ તો વાત કરવી છે. એટલે પેલું બતાવીને વાત કરે છે, એની વિશેષતા બતાવવા માટે. છતાં પણ તે સ્વસંવેદનમાં સ્વજાતીય સુખ થયું, સ્વસંવેદનમાં સ્વજાતીય સુખ થયું. આ ચોથા ગુણ સ્થાને પ્રારંભમાં જે સ્વસંવેદન આવ્યું તેમાં જે સુખ ઉત્પન્ન થયું તે સ્વજાતીય સુખ થયું. આત્માનું જે જાતિ સુખ છે, સ્વભાવ સુખ છે, એ સ્વભાવ જાતિનું સુખ ઉત્પન્ન થઈ ગયું સ્વસંવેદનના સાથે સાથે. કેમ કે સ્વસંવેદનમાં જ્ઞાન વેદ્યું અને સુખનું વેદન કર્યું, એ સ્વભાવ જાતિના સુખનું વેદન થયું. જ્ઞાન સ્વરૂપનું થયું. આવું જે એક દેશ સ્વસંવેદન તે સર્વ સ્વસંવેદનનું અંગ છે, જે કેવળ જ્ઞાનમાં પરિપૂર્ણ સ્વસંવેદન આવે છે એનું આ એક અંગ છે. ચોથા ગુણ સ્થાને સ્વસંવેદન થયું તે પરિપૂર્ણ સ્વસંવેદનનું અંગ છે, એની જાતનું છે, એનો જ અવયવ છે. સ્વસંવેદન પૂર્ણ દશામાં પૂર્ણ છે ને અહીંયા અપૂર્ણ છે, પણ છે એનું જ, એનું જાતનું છે, એનું જ અંગ છે, બીજી કોઈ જાત એમાં નથી. તેથી જ મોક્ષની પ્રતીતિ અથવા મોક્ષની શ્રદ્ધા, નવ તત્વમાં મોક્ષ તત્વની શ્રદ્ધા, અથવા સિદ્ધપદ કેવું હોય તેનું જ્ઞાન અને સંધાન, દેવતત્વનું જ્ઞાન અને સંધાન અનુભવ થતા થાય છે. નવે તત્વનું જ્ઞાન અનુભવ થતા થયું એનું કારણ કે જે પરિપૂર્ણ દશા છે એનું જ્ઞાન અને સંધાન પણ અહીંયા થઈ ગયું. અંશ ઉપરથી પૂરું તત્વ જાણવામાં આવે છે, એક અંશ ઉપરથી આખું જાણવામાં આવે છે. ચોખા બે દાણા દાબતા ખબર પડે છે કે આખા તપેલામાં જેટલું આંધણમાં ચોખા પડ્યા છે એ બધા ચડી ગયા છે એમ જાણવામાં આવે છે. એક દેશ સ્વસંવેદન સર્વસમ સ્વસંવેદનનું અંગ છે, એ બધું પ્રતીતિમાં આવે છે, બધું જ્ઞાનમાં અને પ્રતીતિમાં બધું આવી જાય છે. જ્ઞાન વેદનામાં વેદું જાય છે એવું જે સ્વસંવેદન છે તે જ્ઞાન વેદનામાં વેદું જાય છે. જ્ઞાન વેદના લીધી છે, પરંતુ છે જ્ઞાન વેદના સ્વરૂપ છે, એમાં એ વેદું જાય છે, અનુભવ ગોચર થાય છે, તે સાક્ષાત મોક્ષ માર્ગ છે. એવું જે જ્ઞાન વેદનામાં સ્વસંવેદન વેદાય છે તે સાક્ષાત મોક્ષ માર્ગ છે, તે પ્રગટ મોક્ષ માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી, આ જ મોક્ષ માર્ગ છે એમ કેમ છે. આ સિવાય બીજો કોઈ જગતમાં મોક્ષનો માર્ગ ત્રણકાળમાં નથી. આ સાક્ષાત મોક્ષ માર્ગ છે. આ સ્વસંવેદનને જ્ઞાની જ જાણે છે, જેને અનુભવ થયો, જેને સ્વસંવેદન થયું તે આ સ્વસંવેદનને જાણે છે. કેમ કે આ વેદન છે તે અતિન્દ્રિય જ્ઞાન વેદન છે, ઇન્દ્રિય જ્ઞાનમાં વેદન નથી પણ અતિન્દ્રિય જ્ઞાન વેદન છે. અતિન્દ્રિય સ્વરૂપ આત્મા, એનું અતિન્દ્રિય ભાવે, અતિન્દ્રિય જ્ઞાન ભાવે જ્ઞાન વેદન થયું. તે ઇન્દ્રિય જ્ઞાનમાં તેનો અનુભવ નહીં હોવાથી ઇન્દ્રિય જ્ઞાનમાં તે જાણવામાં આવતું નથી. એટલે જે અતિન્દ્રિય જ્ઞાનમાં જેને જાણ્યું એવા જ્ઞાની એને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાનથી નહીં છૂટેલા એવા જીવો એને જાણી શકતા નથી કે આ સ્વસંવેદન કેવું છે એને એ જાણતા. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા તે જ સંસાર છે. સમરણ પણ અહીંયા સંસાર હોવું જોઈએ. નિષ્ક્રિય છે, બુદ્ધિમાં રહેવું છે. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા તે જ સંસાર છે. સમર અને સંસાર તો પરસ્પર વિરુદ્ધ છે. સમર તો અસંસાર બહાર સ્વરૂપ થી પરિણામ બહાર જાય અને સમર કેમ થાય? સ્વરૂપ થી પરિણામ બહાર ગયા જૂની પ્રથમ 2003 માં છે ને સંસાર. હા, સંવર સંસાર જોવું જોઈએ. સ્વરૂપ થી પરિણામ બહાર જોયું તે જ સંસાર. સંસાર બિલ્ડિંગમાં ગમે એટલું જોવે તો કાંઈ ને કાંઈ ભૂલ થઈ જાય છે. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા તે જ સંસાર. સ્વરૂપાશરણ રૂપ પરિણામ તે જ સાધક અવસ્થામાં મુખ્ય માર્ગ છે. પરસ્પર વિરુદ્ધ છે. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા એટલે પર પરિણામમાં આચરણ કર્યું. પરિણામે પર પરિણામનું આચરણ કર્યું ત્યાં સંસાર ઉભો થયો. સંસારે બીજી કોઈ ચીજ નથી. પોતાના નિજ સ્વરૂપને છોડીને, નિજ પ્રભુને છોડીને પરિણામ બહાર ગયા, અન્ય પદાર્થને વિશે ગયા. સંસાર એ સંસારના પરિણામ છે, એ જ સંસાર છે. સ્વરૂપથી શર્યો તે સંસારી એમ લીધું. કુટુંબજનોમાં પરિણામ, કુટુંબજનો કુટુંબીમાં મમત્વ બહુ કરે છે એટલે પછી એનું નામ સંસાર પાડ્યું લોકોએ. આ એનો સંસાર છે, આ કુટુંબ એનો સંસાર છે, કેમ કે એનું ઘણું મમત્વ ત્યાં રહે છે. જીવને કુટુંબ પરિવારનું એટલું મમત્વ રહે છે કે એના પોતાના આત્માનું મહત્વ પણ ખોવે છે. અંદરમાં પોતાના આત્માનું મહત્વ ખોવે છે, બહારમાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષનું મહત્વ એ હોય છે એટલે પછી એનું નામ સંસાર પડે. સહજીવનો પોતાનો પાપ. એના કાંઈ પરાણે બળાત્કારે, પરિવારના સભ્યો કાંઈ બળાત્કારે મહત્વ કરાવતા નથી. તો આ મહત્વ ન કરે તો એ પણ ઉપેક્ષા કરે કે એને ક્યાં આપણી મમતા છે, એને કઈ આપણો રાગ નથી તો એને રાગના ઘણા વિષય છે. પોતાના દેહથી માંડીને દરેક સંસારીને જ્યાં બીજો રાગ કરે છે ત્યાં આ રાગ કરે છે. પેલો રાગ ન કરે તો આ એક સામાન્ય રાગ, સામાન્ય પ્રમાણે સામાન્ય પ્રકારે આ સ્વરૂપ આચરણ રૂપ પરિણામ તે જ સાધક અવસ્થામાં મોક્ષ માર્ગ છે. સાધક અવસ્થામાં તો સ્વરૂપમાં જેટલા પરિણામ લાગે એટલો મોક્ષ માર્ગ છે, જેટલે અંશે સ્વરૂપનું વેદન એટલો જ ધર્મ છે. મોક્ષ માર્ગમાં પણ જેટલું સ્વરૂપનું વેદન, વેદન એટલો ધર્મ છે બસ. બાકી રાગાદિ ભાવ તે અધર્મ ભાવ છે, એ છોડીને જેટલો રાગાદિ ભાવ તે બધો અધર્મ ભાવ છે, એટલો બંધ માર્ગ છે, આટલો મોક્ષ માર્ગ છે. અને શુદ્ધ અવસ્થામાં મોક્ષરૂપ છે, સાધક અવસ્થામાં મોક્ષ માર્ગ રૂપ છે સ્વરૂપાચરણ રૂપ પરિણામ, અને તે જ સ્વરૂપાચરણ રૂપ પરિણામ શુદ્ધ અવસ્થામાં મોક્ષ રૂપે છે. ત્યાં સ્વરૂપાચરણ છે, સાધક અવસ્થામાં પણ સ્વરૂપાચરણ છે, સિદ્ધ અવસ્થામાં પણ સ્વરૂપાચરણ છે. સાધક અવસ્થામાં માર્ગ રૂપે છે, મોક્ષના માર્ગ રૂપે છે, સિદ્ધ અવસ્થામાં મોક્ષ રૂપે છે. અપૂર્ણતા છે એ માર્ગ છે, માર્ગ છે તે રસ્તે છે, એ રસ્તે એ છે, મોક્ષના રસ્તે છે અપૂર્ણતા છે. આગળ વધતો છે ને એટલે માર્ગમાં છે એમ કીધું છે. માર્ગમાં તો જીવ આગળ આગળ ચાલે છે ને, આ પણ મોક્ષના રસ્તે આગળ ચાલે છે, પૂર્ણતાને પામવાના વિકાસ કરી રહ્યો છે. એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, મોક્ષનો ઉપાય કહેવામાં આવે છે. સ્વરૂપાચરણ તે જ મોક્ષનો ઉપાય છે, કહો બીજી રીતે. મોક્ષનો ઉપાય છે કે સ્વરૂપાચરણ કરવું તે જ મોક્ષનો ઉપાય છે. આમાં તો બીજી વાત ચાલે એવું નથી, બીજો તર્ક શું ચાલે આમાં? જેટલા જેટલા અંશે જ્ઞાન બળથી આવરણનો અભાવ થયો તેટલા તેટલા અંશે મોક્ષના પામ્યો. મોક્ષ માર્ગમાં પણ જેટલા જેટલા અંશે જ્ઞાન બળથી એટલે સ્વસંવેદનના બળથી આવરણનો અભાવ થતો ગયો એટલો આવરણથી મુક્ત થયો, ભાવે આવરણથી મુક્ત થયો, દ્રવ્ય તે પ્રકારના કર્મ સંબંધથી છૂટ્યો, તો એટલો એટલો મોક્ષ માર્ગને પણ આંશિક મોક્ષ રૂપ કહેવામાં આવે છે. જેટલો ભાવ શુદ્ધ થયો એટલો ભાવ તો મુક્ત જ છે, જેટલો અશુદ્ધ રહ્યો આવરણમાં રહ્યો એટલો બંધ ભાવ છે, બાકી જેટલો ભાવ શુદ્ધ થયો તેટલો ભાવ તો મુક્ત ભાવ છે. એમાં તો મુક્ત મુક્ત ભાવમાં તો મુક્તિનો અનુભવ છે. જે ભાવ શુદ્ધ થયો નિરાવરણ થયો એમાં તો મુક્તિનો અનુભવ છે, એમાં સંસારનો અનુભવ કે રાગનો અનુભવ એમાં નથી. કેમ કે ત્યાં છે ને, ત્યાં બધપણું નથી, ત્યાં મુક્તપણું છે. એટલે જેટલો જેટલો જેટલા જેટલા અંશે આવરણનો અભાવ થયો તેટલા તેટલા અંશે મોક્ષ નામ પામ્યો. ક્યાં? સાધક અવસ્થામાં પણ એટલો મોક્ષ પામ્યો, જેટલું સાધન થયું એટલો મોક્ષ પામ્યો, એટલો મોક્ષ તો એનો થયો જ. ત્યાં છૂટ્યો એટલા અંશે, બહારમાં પણ ઘણા ઘણા આટાથી બંધન કર્યું હોય તો જેટલા આટા છૂટે એટલું તો એટલું તો બંધન છૂટ્યું કે નથી છૂટ્યું, એમ સુધી વાત છે. સ્વરૂપની વાર્તા પ્રીતિથી સાંભળે, આવા સ્વભાવની સ્વરૂપાચરણની વાર્તા પ્રીતિથી સાંભળે, રૂચિથી સાંભળે, તો તેની ભાવિ મુક્તિ કહી. શાસ્ત્રમાં આચાર્ય એને ભાવિ મુક્તિ કહી છે. તો જે તીર્થંકર ભગવાને કહ્યું એ આચાર્યોએ, ગંધારાદિ આચાર્યોએ શાસ્ત્રમાં કહ્યું છે, એની ભાવિ મુક્તિ કહી શકી છે. પદ્મનંદી પંચમિષ્ટિમાં એ શ્લોક છે એટલે એનો આધાર આપ્યો છે શ્લોકમાં, કે તત્પ્રતિ પ્રીતિ ચિતેન જેન વાર્તાપી ઈષ્ટતા નિશ્ચિતમ સ ભવેત ભવ્ય ભાવિ નિર્વાણ ભાવિન. જે જીવે પ્રીતિયુક્ત પ્રસન્ન ચિત્તથી આ આત્મતત્વની વાતમાં સાંભળી તે જીવ વિશેષ કરીને ભણે છે, અલ્પ સમયમાં નિર્વાણને પાત્ર છે. મુક્તિ શબ્દ લીધા છે ને, આ સ્વરૂપની વાર્તા પ્રીતિથી સાંભળે તો તેનો નિર્વાણ મુક્તિ થાય, તેનો નિર્વાણ થાય. નિર્વાણની પાત્રતા અત્યારે લઈ લીધી. સમ્યક દર્શનની પાત્રતાની વાત ન કરી, નિર્વાણની પાત્રતાની વાત કરી છે. સિદ્ધિ પૂર્ણતાની પાત્રતા છે. જેને પૂર્ણ સ્વરૂપ રૂચ્યું વાર્તા સાંભળે એનો અર્થ એ છે, રૂચિથી પ્રીતિથી સાંભળી છે એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જેને રૂચ્યું એનું નિર્વાણ થઈ જશે. ગેરંટી આપે છે આચાર્ય દેવ, એની ગેરંટી આપે છે. જાતને ગેરંટી છે, ચેતને સ્વરૂપની રુચિ તારું નિર્વાણ રજીસ્ટર કરી લીધો. અહીંયા એડવાન્સ રૂપી તારો મોક્ષ છે, નિયુક્તિ છે. હવે એને એક રાગની અને પરની રુચિ છોડવાનું કામ છે, આટલું જ કામ છે. બહુ મોટી વાત છે. સ્વરૂપની રુચિ છે એ તો કામ કરી લઈએ છીએ. જે આત્મકાર છે એની સિદ્ધિનો પાયો સ્વરૂપ છે. એક પરની અને રાગની રુચિ છોડે અને સ્વરૂપની રુચિ જો કરે, ગુણની રુચિ કરતે, સ્વભાવની રુચિ કરતે, તો એને દોષની રુચિ અને ભૂતગળની જળની રુચિ જાય, પુણ્યની રુચિ જાય. અને તો એનું કામ થયા વિના નિર્વાણને પામી જાય એમ, એને સ્વભાવની વાર્તા રૂચે, એ વાત એને રૂચે, એ વાત એને રૂચે. એમાં નિર્વાણ, એના ગર્ભમાં નિર્વાણ પડેલો છે. સ્વરૂપની રુચિના ગર્ભમાં નિર્વાણ પડેલો છે અને રાગની રુચિરૂપ મિથ્યાત્વ છે એના ગર્ભમાં અનંત લિગોદ પડેલો છે. અનંત લિગોદ પડેલો છે, આવું જબરદસ્ત છે. પડખે ફરે એટલી વાત છે. આ બાજુના પડખે આમ છે અને આ બાજુના પડખે આમ છે, આવી વાત છે. બહુ સારો અધિકાર છે દેવકાળનો. આ અધિકાર જ કોઈ સારો છે, એટલો સ્વાનુભવનો અધિકાર છે, સ્વસંવેદનની વાત છે. પ્રીતિમાં રુચિ લેવી છે, પ્રીતિમાં પ્રેમ, પ્રેમ એટલે રુચિ. સામાન્ય રીતે સમજાય એવો શબ્દ આવ્યો છે, પ્રીતિ ચિતે ન, પ્રીતિપૂર્વકના ચિત્તથી. એ ચિત્ત શબ્દ આરે લગાડ્યો છે એને, એમાં રુચિ લેવી. ઘણી પ્રીતિ છે, ઘણી રુચિ છે. રુચિ જળવી હોય એને આત્માની પ્રીતિ ક્યાં છે? પ્રીતિને પ્રીતિ પ્રકૃતિ છે એ તો આગળ વિકલ્પ પ્રકૃતિ પ્રત્યે છે. ઋષિના બળથી આગળ વિકલ્પ પ્રકૃતિ પ્રત્યે છે. આ પ્રકૃતિ એટલે હા, આમાં પ્રકૃતિ લે છે એટલે એને વ્યક્તિ જાણે છે એમાં એને વિશ્વાસ છે. ત્યાં પ્રકૃતિમાં વિશ્વાસ કરવો, પ્રકૃતિપૂર્વકનો વિચાર સાધન છે અને નિર્વિકલ્પ અનુભવ સાધ્ય છે. ફૂલ આવશે તો ત્યાં જે જાણે છે એમાં એને વિશ્વાસ છે, એમ લેવું છે. જાણે છે એમાં વિશ્વાસ છે એમ લેવું. જાણે ને વિશ્વાસ, જળમાં સુખનો વિશ્વાસ છે અને આત્મામાં સુખનો વિશ્વાસ છે, બે વિશ્વાસ આ રહે છે. ચૈતનમાં સુખનો વિશ્વાસ અને જળમાં સુખનો વિશ્વાસ જે આવે છે, જાણ્યું સુખ તો આત્મામાં છે. શ્રીમદજીનું વચન છે, જે જીવી બ્રહ્માં સુખ તો અંતરમાં છે. સુખ અંતરમાં છે અને અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. બહારમાં બાહ્યમાં ક્યાંય સુખ નથી. ભ્રમામાં એટલે ભ્રમણામાં પડમાં, એમ ભ્રમણામાં ન પડમાં એમ કરી. તો એ વાત સાંભળી એમાં તને વિશ્વાસ આવ્યો, વિશ્વાસથી સાંભળ્યું છે. જો પ્રતિપૂર્વક તે વિચારતા રહો છે તો તને નિર્વિકલ્પ અનુભવ સાથે થશે. અને સુખ આત્મામાં છે અને આત્માના જે ગુણ વૈભવ છે, સ્વભાવનો વૈભવ છે, એને તે રૂચિથી સાંભળ્યો. જેને રૂચે છે એને અવિશ્વાસનો પ્રશ્ન જ નથી. તો તું નિર્વાણનું ભાજન છો. પદ્મનંદી આચાર્ય કહે છે કે તું સંયુક્તમ માત્રનું ભાજન છો એમ નહીં, તું નિર્વાણનો ભાજન છો. બહુ ઊંડેથી વાત કરી છે આચાર્ય દેવીજી. વાત નિશ્ચિતમ સ ભવેત ભવ્યો, તે ભવ્ય નિશ્ચિતપણે કોઈ થશે કે કોઈ નહીં થાય. રૂચિવાળાને કોકને નિર્વાણ થશે કે રૂચિવાળાને કોકને નિર્વાણ નહીં થાય એમ નથી કહેતા. નિશ્ચિતમ નિયમબદ્ધ વાત છે. આ વાત ત્રણેય કાળના ભવ્યોની આ વાત લઈ લીધી. પોતાને પણ પહેલા રૂચિ પ્રગટી છે ને એનો અનુભવ ખ્યાલમાં છે. પહેલા ક્યાંથી શરૂઆત થઈ છે તો એને પોતાને પણ ખબર છે કે નહીં, કે રખડતા રજડતા પરિભ્રમણ કરતા. જ્યારે એક આત્માની રૂચિ પ્રગટી ત્યારે એ રૂચિ ભાવ કેવો અનન્ય રૂચિનો ભાવ હતો એ વાત એને અનુભવથી સમજાણી છે. અને એમાં નિર્વાણનું બીજ પડેલું છે. નિર્વાણનું બીજ અહીંથી ફાલી ફૂલીને નિર્વાણને પ્રાપ્ત, મુક્તિને પ્રાપ્ત થવાનું છે. પોતે મુક્તિ પામ્યા પહેલા એ વાતને રાગની અરુચિ રહે અને જે અનુકૂળતાઓ રૂચે છે એની પણ રૂચિ ન રહે એમ. રાગની પણ અરુચિ રહે અને અનુકૂળતાની પણ રૂચિ ન રહે, કારણ કે પુણ્યનું ફળ છે, રાગનું જ ફળ છે. બાકી તો પ્રતિકૂળતાની અરુચિ ને એ બધા, આકુળતાની અરુચિ ને એ બધા તો સર્વસામાન્ય જગતના જીવોને છે. જગતના તમામ સંસારીને અમુક રૂચિ ને અમુક અરુચિ છે, પણ જે રૂચિ છે એ પુણ્યની ને પુણ્યના ફળની છે. એ રૂચિ છૂટી જવી જોઈએ. અને ગુણની રૂચિ, સ્વભાવની રૂચિ, સ્વભાવથી ઉત્પન્ન થતા સુખની રૂચિ, જળથી પૂદગળથી ઉત્પન્ન થતા સુખની અરુચિ અને આની રૂચિ એમ સામે સામે છે. અંતર સંશોધન એટલે પછી એ શોધે છે. અત્યાર સુધી આ જીવે સુખ તો બહારના વિષયોમાં જાણ્યું છે અને અનુભવ્યું છે. હવે એને એમ કે છે કે તું ભ્રમણામાં પડમાં, એ તારી ભ્રમણા છે. ત્યાં સુખની ગંધે નથી. જ્યાં તમને સુખ લાગે છે ત્યાં તો સુખની ગંધે નથી, નામ નિશાન નથી. અનંત સુખ આત્મામાં ભર્યું છે એમ જો તને કહીએ છીએ તો એની શોધ તો ચલાવ. જ્યાં પડ્યું છે એની શોધ કરવી જોઈએ. એ શોધ કરતા અંતર સંશોધન થશે તો એ અંતરમાં પડેલું સુખ મળશે, જણાશે. દેખાશે તને એમ કેમ છે? અંતર સંશોધનની વિધિ અંતર અવલોકન, અંતર અવલોકન એ જ અંતર સંશોધનની વિધિ. જોવું છે, જ્યાં પીડ્યું છે ત્યાં જોવું તો છે કે નહીં? ખોવાયેલી ચીજ ને ગોતે છે ત્યારે શું કહે છે? ઘરનો નાનો દીકરો જ ખોવાઈ ગયો હોય તો પાડી ગયો, અથવા કોઈ હીરાજડિત દાગીનો ખોવાઈ ગયો હોય, ક્યાં એને બીજી વૃત્તિ કામ કરે છે? શોધક વૃત્તિ કેવી કામ કરે છે? જેટલા છોકરા જોવે એમાં એ છોકરો છે કે નહીં, એમ જેટલી ચીજો જોવે એમાં ખોવાયેલી દાગીનો છે કે નહીં, બધે એની શોધક વૃત્તિ જ મુખ્યપણે વર્તા કરે. પોતાના શોધક વૃત્તિ તો આવે છે કે નહીં બહારમાં, એટલે એના અનુભવથી જોવું કે ક્યાં આત્મા ક્યાં છે એમ, સુખ ક્યાં છે એમ શોધે છે, આત્મા ક્યાં છે એ શોધે છે. કોઈ પણ દ્રવ્ય ભાવમાં આત્માની મુખ્યતા રહે છે, ગુરુદેવના વચનામૃતમાં તો એ વાત છે કે જે સત્યને શોધે, સત્ય સ્વરૂપને શોધે, એને સત્ય સ્વરૂપ ન મળે એ ત્રણ કાળમાં બનતું નથી. આમ લીધું છે, જીવ શોધક થાય, શોધક વૃત્તિ એ જીવ પડે, અને એને સત્ય ન મળે, એને આત્મા ન મળે એ ત્રણ કાળમાં બનતું. પણ શોધે નહીં તો કેવી રીતે મળે? એને એને શોધતો નથી તો એને જોતો નથી તો ક્યાંથી મળવાનું? અને શોધે ને ન મળે ન ભૂતો ન ભવિષ્ય. કેમ કે અગ્ર રહેવાનો, મુખ્ય રહેવાનો, આગળ રહેવાનો એનો સ્વભાવ છે. જ્ઞાનથી તે આગળ અગ્ર જ છે. પોતે શોધતો નથી તો નથી, પોતે શોધે તો ન મળવાનો પ્રશ્ન જ નથી. એ પણ જીવ અપવાદ ખાતર ત્રણ કાળમાં એવો નહીં હોય કે નહીં થાય કે શોધતો તો ને એને મળી નતો, એવું નથી બનતું. ગમે તે દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં એને જન્મવાનું, ઉત્પન્ન થવાનું બીજું હોય, જૈન મતમાં હોય કે જૈન મતની બહાર હોય એ પ્રશ્ન નથી, નારકીના ક્ષેત્રમાં હોય કે તિર્યંચના ભાવમાં હોય એ પ્રશ્ન. પોતે શોધે એને ન મળે, નારકીમાં પણ દુઃખના સંયોગો, એકલા દુઃખના સંયોગો, પ્રતિકૂળ સંયોગોનું એક ક્ષેત્ર છે પૂર્વ પાપના ફળ માટે. ક્યાંય જે જીવ સુખ શોધે છે એને મળી જાય છે, ચારે કોર દુઃખથી ઘેરાયેલા પ્રસંગોમાં સુખ શોધનારને સુખ મળી જાય છે. સત્ય સુખનો શોધક થવો જોઈએ ત્યાં પણ આટલી વાત છે. બીજું બીજું ઘણું કરે છે જીવ, પણ આ કરતો નથી. સત્યની રૂચિથી સત્યનું શોધન થવું જોઈએ, સત્યની રૂચિપૂર્વક નહીં મળવાનો પ્રશ્ન નથી, અને બહુ કાળ લાગવાનો પ્રશ્ન નથી. લ્યો ઠીક છે, એક છ મહિના આટલું કરે, બીજું બધું ગૌણ કરીને હડસેલો મારીને એક વાર છ મહિના દરકાર કર. છ મહિના તો વધુમાં વધુ કાંઈ નાખ્યો છે, મેક્સિમમ કર્યો છે, બાકી તો એટલો સમય પણ પુરુષાર્થમાં લાગતો નથી. પણ અનંત કાળમાં જીવે ક્યારે દરકાર જ કરી નથી, ખરેખર તો દરકાર કરી નથી એમ વાત છે. નહીં કરતા દૂર નથી, સ્વરૂપ કઈ દૂર નથી, ચતુરાંગુલ હૈ દ્રગસેન્દ્રિય હૈ, ચાર આંગળ તો એટલું નથી એમ કેવું છે. ચાર આંગળ નો અર્થ કે દૂર જ નથી એમ કેવું છે. ચાર આંગળ તો એટલા કીધા કે પોતે એના અનુભવમાં નથી આવ્યું એટલે ચાર આંગળ બતાવ્યા, બાકી દૂર જ નથી એટલી વાત છે. એને તો દૂર રાત થી પકડવું છે, એને સાધન જ ખોટું છે. સાધન અશુદ્ધ છે, એનું કાર્ય શુદ્ધ ક્યાંથી થાય? ધ્યેય શુદ્ધ, શુદ્ધ ધ્યેય ક્યાંથી? પણ આ એક એવો શ્લોક છે પદ્મનંદી આચાર્યમાં કે કોઈ પણ જીવને પ્રોત્સાહિત સ્વરૂપ કાર્યમાં પ્રોત્સાહન કરે, પ્રેરણા આપે એવો શ્લોક છે કે જે જીવ પ્રીતિયુક્ત પ્રસન્ન ચિત્તથી આ આત્મતત્વની વાત પણ જેણે સાંભળી તે જીવ વિશેષે કરીને ભવ્ય છે અને અલ્પ સમય માટે નિર્વાણને પાત્ર છે. બસ આત્માની વાત તો કહેનારા તને મળ્યા, આત્માની વાત કહેનારું સાહિત્ય છે ઉપલબ્ધ. હવે તને ચિત્તની પ્રસન્નતા નહીં રહેવાનું શું કારણ છે? પ્રસન્ન ચિત્તથી સાંભળવાની વાત છે વાર્તા, પ્રસન્ન ચિત્ત નહીં રહેવાનું તને શું કારણ છે? જોઈ લે જરા, પ્રસંચિત થી સાંભળ્યો તારો બીડો પાર છે, આટલી જ વાત છે. કેટલી કેટલી સરસ પ્રોત્સાહિત કરે એવી વાત છે, જીવને એકદમ પ્રોત્સાહન મળે એવું વિશે. એની ભાવિ મુક્તિ કહી અનુપમ સુખ થાય અને તેનો અનુભવ કરે, જીવને અનુપમ સુખ ઉપજે, એ સુખનો જીવ અનુભવ કરે, તેનો મહિમા કોણ કહી શકે? વાણીમાં તો એ શક્તિ નથી, કોઈ પૂતગળની વાચા વર્ગના વચન વર્ગણામાં તો એની શક્તિ નથી, એનો મહિમા કોણ કહી શકે? એનું મહત્વ, એની મોટાઈ કોઈ કહી શકે એવું નથી. એ અનુપમ સુખને કહેવા કોઈ સમર્થ નથી. તેથી કે કેવું હોય એ સાંભળવાની અપેક્ષાને ગૌણ કરીને એના અનુભવની અપેક્ષા ઊભી કરવી જોઈએ. એમ પૂછે ને કે આનંદ કેવો, એ સુખ કેવું, જરા કયો? કહેવામાં તો વાણીનું જ સામર્થ નથી, ત્યાં બીજો શું ઉપાય છે? જ્યારે કોઈ કહેવા સમર્થ નથી ત્યારે કોઈ સાંભળવા પણ સમર્થ નથી. તો એવું જેનું સ્તર છે કે જે કોઈ કહેવા સમર્થ નથી એને અનુભવવાની અપેક્ષામાં અને જિજ્ઞાસામાં જીવ કા ન આવે? વિચિક્ષણતા તો એમાં છે કે અરે જેને કહી શકાતું નથી તો એ પોતામાં રહેલું છે, એના અનુભવમાં આવું કેમ ન આવું? બીજે હોય તો કોઈ આપે કે ના આપે પરાધીન થાય, પણ જે પોતામાં ભર્યું છે એના અનુભવનો હું અંદર પ્રયત્ન કેમ ન કરું? એની અપેક્ષામાં જીવે આવું, ખરી અપેક્ષા જાગે તો અન્ય સર્વથી ઉપેક્ષિત થાય, અન્ય સર્વથી ઉપેક્ષિત થાય તો પછી કોઈ મુશ્કેલી નથી. મુશ્કેલી છે બીજાની અપેક્ષા છે એ જ મુશ્કેલી છે. કોઈ પણ પ્રકારે અન્ય દ્રવ્યની અને અન્ય ભાવની અપેક્ષા છે એ જીવને પોતાને પોતાના સ્વાનુભવમાં અવરોધક કારણ છે. જો અવરોધક કારણ દૂર થયું તો પુરુષાર્થને આગળ વધવામાં કોઈ બાધક કારણ નથી, તો પછી પુરુષાર્થ કેમ ન થાય કે નહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર એટલે યથાર્થ ભાવે ચિંતવે, તેટલું સ્વસંવેદન અડગ અને અચળ રહે, અને જેટલું સ્વરૂપ અને જેટલું સ્વરૂપ આચરણ થાય તેટલું બરાબર સ્વસંવેદન થાય, એક થતા ત્રણેયની સિદ્ધિ છે. નિશ્ચય ઉપર ભાર વિકસે, નિશ્ચય એટલે ઓળખાણ, નિર્ણય, ભાવભાષણ. કે જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે ચિંતવે તેટલું સ્વસંવેદન અચળ રહે, જો સ્વરૂપની ઓળખાણ થાય તો એટલો મહિમા આવે કે સ્વરૂપ જ કોઈ એવું અચિંત્ય અદ્ભુત અને આશ્ચર્યકારી છે કે ઉપયોગ એમાં સ્થિર થઈને સ્વસંવેદનમાં આવી જાય, એના વેદનમાં આવી જાય, એનો રસની તીવ્રતા છે. સ્વસંવેદન છે એ રસની તીવ્રતા, સ્વરૂપ રસની તીવ્રતાનો એક તબક્કો છે. તો એ રસ એટલો ઉપજે છે, અનંત આત્મરસનો સાગર છે આત્મા, એનો યથાર્થ નિશ્ચય થાય, ભાવે એટલે એની ભાવના આવે કે આ હું, તેટલું સ્વસંવેદન અડગ અને અચળ રહે, ત્યાં ઉપયોગ ખોડાઈ જાય એનો. ઓકે, સ્વરૂપના નિશ્ચયવાળાને ઉપયોગ એમાં ખોડાઈ જાય છે, સ્થિર થઈ જાય છે. એમ વિશ્વાસ નિર્ણય થઈ ગયો, આ જ હું છું એમ નિર્ણય થઈ ગયો. નિર્ણય થઈ ગયો એટલે એનું વજન બહુ પડી ગયું. બહારમાં પણ એને ઓસ તો બહારની સંપત્તિની છે ને, તો આ પણ આ તો એ તો ક્ષણિક સંપત્તિ છે ને, આ શાશ્વત સંપત્તિ છે. આ તો એ પર છે એટલે એના ઉપર આ જીવનો અધિકાર નથી, એને સ્પર્શી શકતો નથી, અડી શકતો નથી, વેદી શકતો નથી, અનુભવી શકતો નથી પરને. તો પણ મિથ્યા ભાવે કેટલો એને અહીંની હું મારી હતી. જીવોને દારિદ્ર હોય છે તો એને એટલું બધું એનું દારિદ્રતાનું દુઃખ લાગે છે કે આ લોકોની પાસે આટલી બધી સંપત્તિ છે, આટલા બધા સાધનો છે, ઘર છે, મકાન છે, કપડા છે, દાગીના છે, આ બધું બધાને છે ને મારે નથી, ઘણાને છે ને મારે નથી. એને દારિદ્ર્યના દુઃખમાં માણસ પોતાને નિર્માલ્ય નિર્માલ્ય નિર્માલ્યને આમ એકદમ એવી ઇન્ફિરિયોરિટીમાં આવી જાય છે, લઘુતા ગ્રંથિમાં એટલું તો આવી જાય, બધાને છે ને મારે નથી, બધાને છે મારે નથી. તો એને એના અંદરમાં એકદમ શોખ ને દુઃખ ને બળવા બળતો 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 જીવે છે. દારિદ્ર છે પણ કે અનંત અનંત ગુણ સંપત્તિ નો ધણી છું, ત્રણ લોક નો નાથ છું, અનંત સુખ નો સાગર છું. તો એને કેટલી બધી ફાવે, શાશ્વત સંપત્તિ જોવે તો એને એની મુખનો પાર નથી. કહે છે કે જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે ચિંતવે છે, આવું સ્વરૂપ છે એમ વારંવાર એ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ભાવે એ સ્વરૂપને ચિંતવે, તો એમાંથી સ્વસંવેદન ઉત્પન્ન થાય છે. તેટલું સ્વસંવેદન અડગ, જેટલા જોરથી નિશ્ચય જ્ઞાન, નિશ્ચયનો જ્ઞાન વિજ્ઞાનનો પર્યાય છે, નિશ્ચય છે જ્ઞાનનો પર્યાય છે, જેટલા યથાર્થ ભાવે એને ચિંતવે એટલું અહીંયા સ્વસંવેદન અચળપણે ઉત્પન્ન થાય, જોરથી ઉત્પન્ન થાય, એકદમ સ્વસંવેદનમાં આવે. એનું કારણ એનું યથાર્થ ભાવે નિશ્ચય છે, યથાર્થ ભાવે નિશ્ચયનું ચિંતન છે. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચય ઉત્પન્ન થાય. નિશ્ચયનું સ્વરૂપ નિશ્ચિત થાય છે, યથાર્થપણે નિશ્ચિત થાય છે. યથાર્થપણે નિશ્ચિત થાય છે એટલે સ્વરૂપ સન્મુખ થઈને નિશ્ચિત થાય છે. રાગમાં ઉભો રહીને પર સન્મુખ રહીને નિશ્ચય કરે એ નિશ્ચિત જ્ઞાન અહીંયા. અને એ સ્વસંવેદનમાં જેટલું સ્વરૂપ આચરણ થાય તેટલું બરાબર સ્વસંવેદન થાય એ જે સ્વરૂપ આચરણ થયું સ્વરૂપમાં સ્થિર થવું થયું ત્યાં તેટલું સ્વસંવેદન પણ વિશેષ છે. જેટલું સ્વરૂપ આચરણ વિશેષ તેટલું સ્વસંવેદન પણ વિશેષ, બરાબર એટલે વિશેષ થાય છે. એ રીતે એક નિશ્ચય થતા ત્રણેયની સિદ્ધિ છે. ત્રણેયની સિદ્ધિ છે એટલે એમાં સ્વરૂપ સ્થિરતા છે, સ્વરૂપ સંવેદન છે, અને એમાં નિર્વિકલ્પ પ્રતીતિ છે. એ તો કહેવાની પણ જરૂર નથી, એ તો કહેવાની જરૂર છે. જ્યાં સ્વસંવેદન છે, નિશ્ચળ સ્વસંવેદન છે, અને જ્યાં સ્વરૂપ આચરણ છે ત્યાં પ્રતીતિને તો કહેવાની પણ જરૂર રહેતી. ત્રણેય આવી ગયા એની અંદર, શ્રોતા જ્ઞાનને ચારિત્ર ત્રણેયની અંદર આવી જાય છે. એક પોતા ત્રણેયની સ્થિતિ છે એટલે પહેલા સ્વરૂપ નિશ્ચય કરવો, યથાર્થ સન્મુખ થઈને, સ્વરૂપ સન્મુખ થઈને એટલે જ્ઞાનને પકડીને, જ્ઞાનના આધારે, જ્ઞાનનું સાધન છે, જ્ઞાનને સાધન બનાવીને, જ્ઞાન ક્રિયાને પકડીને સાધન લઈને સન્મુખ થઈને એને નિશ્ચય કરવો. અનંત જ્ઞાનમય આત્માનો નિશ્ચય એમાં થાય. અનંત જ્ઞાનમય એટલે બીજા પણ અનંત ગુણોના સામર્થ્યમય આત્માનો નિશ્ચય થાય છે. એ અખંડ સિદ્ધપદનો નિશ્ચય છે. જ્ઞાનમાં આખું આવે એને અંશે વેદન ન આવે એ પ્રશ્ન નથી. આખું તત્વ, અખંડ તત્વ, પરિપૂર્ણ તત્વ જેને જ્ઞાનમાં આવે એને આંશિક એનું વેદન ના આવે એ પ્રશ્ન રહેતો નથી. કેમ કે એનો જેને જ્ઞાનમાં અખંડ પૂર્ણ તત્વ આવે છે એને એનો રસ ઉત્પન્ન એ હદે થઈ જ જાય છે. એ હદે એનો રસ ઉત્પન્ન થાય છે કે જેમાં સ્વસંવેદનની ઉત્પત્તિ થાય, થાય ને થાય જ ન થાય એ પ્રશ્ન. એક થતા ત્રણેયની સિદ્ધિ છે. ગુપ્ત શુદ્ધ શક્તિની સિદ્ધિના પ્રમાણમાં પ્રવેશ કરે. ગુપ્ત શુદ્ધ શક્તિની સિદ્ધિના પ્રમાણમાં પ્રવેશ કરે એટલે શું કે જે સ્વરૂપ છે એ તો ગુપ્ત છે, શક્તિ છે એ તો ગુપ્ત છે. ગુપ્ત એટલા માટે કે તે તો કાંઈ પરિણામની જેમ ઉત્પાદરૂપ વ્યક્તરૂપ નથી થતી, એ તો સામર્થરૂપ હોવાથી અવ્યક્તરૂપ ગુપ્તરૂપ રહે છે. તેની સિદ્ધિના પ્રમાણમાં એટલે જેટલો અનુભવ કરે, અનુભવ કરે એટલી સિદ્ધિ થઈ, જેટલી સિદ્ધિ થઈ એના પ્રમાણમાં એનો પ્રવેશ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો પોતાની રીતે કરી છે. ભાષા તો એ વખતે એમને જે પ્રકારની ભાષા ચાલતી હોય એવી ભાષાથી વાત કરે. જ્યારે જેવી ભાષા ચાલતી હોય, ટૂંકી ભાષા ચાલતી હોય એવી તો ટૂંકી ભાષામાં જ બધી વાત કરે. સો 200 વર્ષ પહેલા આવ્યું હતું, કાનો માતર વગેરે જ બધા અક્ષરો લખાતા ને પત્રો લખાતા. કાના માતર વગેરેના ક ખ ગ ગ ગ ગ મ મ મ મ ક પ ક, કાનો માતર વગેરે લખાણની ભાષા હતી. છતાં લોકો જાતનો મહાવરો ભાષા બહુ ટૂંકી કરે છે, બહુ પ્રકાર નાનો ગુરુ છે ને ભાષામાં પણ. એક ગુપ્ત શુદ્ધ શક્તિની સિદ્ધિના પ્રમાણમાં પ્રવેશ કરે છે. શું સમજે? આપણે વાંચવા બેસત પછી શું સમજ્યા? ગુપ્ત શુદ્ધ શક્તિ એટલે શુદ્ધ આત્મા જે ગુપ્ત છે, જે સામર્થ રૂપ હોવાથી ગુપ્ત છે, જલ્દી નજરે ચડતો નથી, માટે એ ગુપ્ત છે. એની સિદ્ધિ એટલે અનુભવના પ્રમાણમાં, જેટલો અનુભવ એના પ્રમાણમાં એને પ્રવેશ કર્યો. બસ આટલું જ. જેમ જેમ શુદ્ધતાની પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય, એટલે જેમ જેમ શુદ્ધાત્માની પોતાની જે શુદ્ધતા છે, શુદ્ધાત્માની સ્વભાવની શુદ્ધતા છે, તેની પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય. પ્રતીતિ ઉત્પન્ન થઈ પણ એ પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય, પ્રતીતિ અનુસાર પરિણતિ સ્થિર થાય, એટલે પ્રતીતિનો વારંવાર પરિણમન થતા પરિણતિ સ્થિર થાય, તેમ તેમ મોક્ષ માર્ગની શુદ્ધિ થાય, તેમ તેમ મોક્ષના માર્ગની શુદ્ધિ થાય, મોક્ષના ઉપાયની શુદ્ધિ થાય. જેમ કોઈ અધિક ગાવ ચાલે તેમ નજર નગર નજીક આવે, જેટલું ચાલે એટલો નજીક જાય જ્યાં પહોંચવું છે એ નગર. તેવી રીતે જેમ જેમ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિમાં પરિણતિ ઓગાળ ગાઢ દ્રઢ થાય, તેમ તેમ મોક્ષ નગર નજીક આવે, એ પૂર્ણ શુદ્ધતા થવી છે. એમાં તો જેમ જેમ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિમાં પરિણતિ દ્રઢતા પકડે, અચળતા પકડે, સ્થિરતા પકડે, ગાઢતા પકડે, એટલો એ નજીક આવે છે, મોક્ષ નજીક આવી જાય છે, એટલો મોક્ષ એને નજીક છે. એટલે જેટલી ઉગ્રતા કરે છે મોક્ષ માર્ગમાં પણ જીવ, જેટલી ઉગ્રતા કરે છે એટલી દ્રઢતા છે, એટલી ગાઢતા છે, એટલી અવગાઢતા છે. જેટલી ઉગ્રતા એટલો મોક્ષનો કાળ નજીક છે. અહીંયા અહીંયા તો કાળથી નજીક પણ થાય છે અને ભાવથી નજીક પણ થાય છે. જેટલી ઉગ્રતા એટલો કાળ અને નજીક છે ને એટલો ભાવ પણ નજીક ગયો છે. બસ કોને વાર છે કે જેટલી શિથિલતા એટલું એટલી વાર છે, જેટલી ઉગ્રતા એટલું જલ્દી મોક્ષ પામવાનું છે. બસ આમાં બીજી કોઈ તકલીફ છે નહીં. પોતાની પરિણતિનો ખેલ પોતે કરી, પોતે ભવસિંધુથી પાર થાય. પોતાની પરિણતિનો ખેલ પોતે કરી, જેમ બાળમાં ખેલ કરે છે ને એમાં પરિણતિનો ખેલ છે, બીજું કાંઈ નથી. ખેલ છે એનો અર્થ કે બહુ અઘરું નથી, જેમ રમત રમવી અઘરી નથી. જેમ જેમ માણસ જે જે રમત રમે છે એની અંદર એની નિપુણતા એની આવે છે, તેમ અમારે તો આ ડાબા હાથનો ખેલ છે, કાંઈ મોટી વાત. ફાવટ જમણા હાથે હોય, ડાબા હાથે ફાવટ ઓછી હોય તોય કરી શકીએ છીએ, એટલું સહજ છે. એમ અહીંયા પણ પરિણતિનું થવું એટલું સહજ છે. જો એક વાર એના રસ્તે ચડી જાય, એની ધડક હાથમાં આવી જાય, એનું વલણ ફરી જાય, જો વલણ ન ફરે તો બધું નકામું છે. વલણ એક વાર એનું ફરી જવું મૂળમાંથી કામ. તો પોતે પરિણતિનો ખેલ કરી એટલે લીલા માત્રમાં, રમત માત્રમાં પોતે ભવસિંધુથી પાર થાય. ભવસિંધુથી પાર થવું એ રમત માત્રની વાત છે. કેટલી સહજતા આવે છે. સુગમજી લખે છે મોક્ષ તો એવું કે ઓહો બહુ મોટી વાત લાગતી હતી. હે ગુરુદેવ, આપને આપના વચનોથી સહજ માત્રમાં મોક્ષ છે, એટલો બધો સહેલો મોક્ષ દેખાઈ ગયો, શું આપનો ઉપકાર કરું, કેટલો ઉપકાર અમારે. આ તો મોક્ષ જેવી વાત બહુ મોટી ભારે ભારે દેખાતી હતી, તો આ સાહેબમાં દેખાતી ઠીક. આપના વચનોનું આટલું સામર્થ્ય, આપનો અમારે કેટલો મહિમા. આ તો વચન સાંભળતા આટલી વાત આત્મા તો આત્મા માર્યો, વચન વચન માર્યું, વચન જળ પૂજળ, આત્મા ચેતન મહાપદાર્થ, શું મહિમા કરે. પોતે વિવાહ પરિણતિથી સંસારને વિષમ બનાવી રાખ્યો છે. આ વિષયમાં તેની બેન્સરની વાત બહુ સરસ, કે કઠણ લાગે છે, અઘરું લાગે છે, વિષમ લાગે છે, એનું કારણ કે રુચિ નથી, એટલે એનું કારણ અરુચિ ભાવે એમ લાગ્યા કરે. રુચિ થાય તો એ કઠણ લાગે એવી ચીજ નથી. સારી.